salawatu ka alayhi wa ala abayhi fi hadhi sa wa fi kulli sa wa hiya wa afida wa qayyo wa nasila wa dalila wa ayna hatta tusilahu arsakatahu wa tumatiahu.
میرے لہو کے ہر قطرے میں گونج رہا ہے یا حسین، اب تو سب کا میرے زبان کی رہنے لگا ہے یا حسین، آپ کی کیا شان ہے مولا، بولتا قرآن ہے مولا، فاطمہ کی جان ہے مولا، مرضی ہر قطرے میں گونج رہا ہے یا حسین، اب تو سب کا میرے زبان پہ رہنے لگا ہے یا حسین، حسینیت حسینیت سلامتی پر سے بلند سلامات زمانہ نا امام مراجع کرام تے مشتمو بیتھانے خصوصی بھی دیتا ہوں. اگر آپ نے چھٹا امام کی زندگی جوا جائے تو روایت گھنی چھے کہ تجارے شہید تھیا تیارے قتلہ برس نہ ہوتا. اگر آپ نے روایتوں میں جوا جائے تو گھنی روایت کہے چھے کہ 65 برس نہ ہوتا اٹلی سواسان سال کونہ ہوتا. گھنی روایت کہے چھے 68 برس نہ ہوتا سواسان دوی کونہ ہوتا. بیجی روایت کہے چھے کہ 70 برس نہ سواسان دی زونہ ہوتا. અને બીજી રિવાયત કહે છે કે 72 વર્ષ ના હતા યાને 62 વર્ષ હતા. પણ આપણે વચની 70 વર્ષની જિંદગી ઇમામે સાદિકની આપણે જોઈ. અગર આપણે જોવા જાય તો પહેલા જે 35 વર્ષ છે તે છઠ્ઠા ઇમામ તેમના બાબા ઇમામ મુહમ્મદ બાકર અલૈહિસ્સલાતુ વસ્સલામ નિસાથે ગુજાર્યા છે. અને બીજી જે 35 યા 34 વર્ષની જિંદગી છે તે તેમની શહાદત બાદ ગુજરે છે. પણ જો તમે કે આ બાપ દીકરાનો રિલેશન કેવો છે કે જ્યારે રાવીઓ બયાન કરે છે ત્યારે એમ નથી કહેતા કે 5મા ઇમામ કીધા છે યા 6ઠ્ઠા ઇમામ કીધા છે, કહે છે સાદિકાનમાંથી કીધા છે, યાને કાં તો 6ઠ્ઠા યા તો 5મા. અને આટલા જોડેલા છે આ બે ઇમામો કે જે 5મા ઇમામ કે છે એ જ 6ઠ્ઠા કે છે અને જે 6ઠ્ઠા ઇમામ કે છે એ જ 5મા ઇમામ કીધા હોય છે. અગર આપણે રિવાયતમાં જોવા જાય તો આ તેઓ લોકોનો સંબંધ 5મા ઇમામની તરબિયત છે 6ઠ્ઠા ઇમામમાં. રિવાયતો કહે છે કે 5મા ઇમામ હંમેશા 6ઠ્ઠા ઇમામને સાથે રાખતા હતા, સાથે લઈ જતા હતા. આ 5મા ઇમામની શીખ છે આપણને કે જ્યારે માં હોય અથવા બાપ હોય એને એના બચ્ચાને સાથે લઈ જવું ખબર એવી જગ્યામાં કે જ્યાં એ બચ્ચું દેવેલો બેઠાય, જ્યાં એ બચ્ચાને એક્સપિરિયન્સ મળે, જ્યાં એ બચ્ચાને બેસતા આવરે, અખલાક આવરે, બોલતા આવરે. અને આ જે એક્સપિરિયન્સની વાત છે 6ઠ્ઠા ઇમામ એમાં અનોખો ભાર આપે છે. 6ઠ્ઠા ઇમામ એક હદીસમાં કહે છે ફી તજારબ ઇલ્મુન મુહતાદિસ, આ તજુર્બો એક્સપિરિયન્સ એક નોખો ઇલ્મ છે. આ ઇમામે માસૂમ છે, એની તરબિયત તો અલ્લાહે કરેલ છે, એની તરબિયત તો આસમાનમાં થયેલ છે. પણ આ 5મા ઇમામનો આપણા માટે પેગામ છે કે કેવી રીતે તે 6ઠ્ઠા ઇમામને હંમેશા તેમના સાથે રાખતા હતા. રિવાયત છે મળે છે બિહારુલ અનવારમાં વોલ્યુમ 65 546માં રાવી બયાન કરે છે કે એક દિવસ 6ઠ્ઠા ઇમામ તેમના બાબા 5મા ઇમામ સાથે મસ્જિદ નબવીમાં ગયા છે અને તેઓ લોકો એ જગ્યામાં પૂગે છે જેને રૌદત મિન મિરયાવિલ જન્ના કહેવામાં આવે છે, કે જે જગ્યા કબર અને મિંબરના વચમાં છે. એ જગ્યાને જન્નતના ટુકડામાંથી એક ટુકડો કહેવામાં આવે છે. શા માટે? કારણ કે રિવાયતોનું કહેવું છે કે થઈ શકે છે કે સૈયદા ફાતિમા ઝહરાની કબર એ જગ્યામાં હોય. જ્યારે 5મા ઇમામ અને 6ઠ્ઠા ઇમામ આવે છે તો તેઓ જોઈ છે કે તેઓ લોકોના ચાહવાવાળા વા બેઠા છે, ઇલ્મની વાત કરી રહ્યા છે, દીનની વાત કરી રહ્યા છે, મજલિસનો માહોલ છે. ઇમામ આવે છે અને સલામ કરવામાં પહેલ કરે છે. ઇમામ વાત નથી જોતા કે ના અસહાબો એને આવીને હાથ ચૂમે અને ઇમામને સલામ કરે. પહેલા ઇમામ સલામ કરવાનો સવાબ બનીએ છે, ત્યારબાદ શું કહે છે જે ઇમામ કહે છે એ આપણા બધા માટે એક ફખરની વાત છે. ઇમામ કહે છે ઇન્ની ઉહિબ્બુકુમ વા ઉહિબ્બુ રીહુકુમ વા ઉહિબ્બુ રૂહુકુમ. ઇમામ કહે છે કે જ્યારે તમે આ મજારિસમાં બેઠા છો ના, મને તમે પસંદ છો, જે તમારા શરીરમાંથી વળાર નખરે છે એ ખુશ્બુદાર છે, મને તમારી ખુશ્બુ પસંદ છે અને મને તમારી રૂહ પસંદ છે. અઝાનું કે ઇમામ કહે છે મને તમે તમારા શરીરની ખુશ્બુ અને તમારી રૂહ પસંદ છે. શા કારણે? કારણ કે આ મજલિસ છે જ્યાં ઇન્સાનનો મગજ, ઇન્સાનની રૂહ અને ઇન્સાનના અખલાક કદરે થાય છે. આ મજલિસ છે જે આપણી પર્સોનાલિટીને અલગ બનાવી નાખે છે. છઠ્ઠા ઇમામ બીજી હદીસમાં કહે છે કે અગર તમે એક ગામમાં જાઓ અને એ ગામમાં રહેવા વાળાઓની સંખ્યા 100,000 હોય તો એ 100,000ની સંખ્યામાંથી સૌથી બહેતર મારો ચાહવા વાળો હશે. ઇમામ કહે છે, ઇમામને એના શિયાઓ ઉપર ફખર છે. શું કહેવા ચાહે છે ઇમામ? કે અગર એક ગામમાં 100,000 રહેવા વાળા હોય તો એમાં સૌથી બહેતર મારો શિયા છે. અગર એક સ્કૂલની ક્લાસમાં 25 હોય તો એ 25માંથી સૌથી હોશિયાર, સૌથી અખલાક વાળો મારા ચાહવા વાળો હશે. અગર એક સોસાયટીમાં 1,000 કામ કરતા હોય તો સૌથી મોડેલ મારો ચાહવા વાળો હશે. કેવી રીતે ઇમામ તમારા ચાહવા વાળા આવા મોડેલ બની શકે છે? ઇમામ કે છે મારા ચાહવા વાળા મોડેલ બને છે, નમૂનાઓ બને છે દુનિયા માટે. જ્યારે તેઓ લોકો મજલિસે અઝા બરપા કરે છે અને મજલિસે અઝામાં હાજરી આપે છે, અને ઇમામ કહી દીધા કે મને તમે પસંદ છો, તમારી ખુશ્બુ પસંદ છે, તમારી રૂહ પસંદ છે. ઇશારો કરતી જાઓ 15 શવાલના રસૂલલ્લાહના ચાચા જનાબે હમઝા અલૈહિસ્સલામની શહાદત. જનાબે હમઝા કે જે જંગે અહદમાં શહીદ થયા છે સન 3 હિજરીમાં, એક દિવસ રસૂલે ખુદાને સપનામાં જનાબે હમઝા અને જનાબે જાફરે તૈયાર. આ રસૂલનો સપનો છે, યાને એવો સપનો કે જે બિલકુલ હકીકત છે, આપણા સપના જેવો નથી. ને આ કોણ બયાન કરે છે? કોણ દેખાય છે સપનામાં રસૂલને? જનાબે હમઝા. કે જે જનાબે હમઝા માટે છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે આસમાનમાં અલ્લાહે દુનિયા ખલ્ક કરે એના પહેલા અલ્લાહે લખ્યું છે કે જનાબે હમઝા અસદુલ્લાહ છે, અલ્લાહના શેર છે, અસદા રસૂલે હી છે, રસૂલના શેર છે અને સૈયદુ શહદા છે. રસૂલ સપનામાં જોઈ છે જનાબે હમઝા અને જનાબે જાફરે તૈયાર. જોઈ છે કે આલિશાન જાર્દન છે, બગીચો છે, તે બેઠા છે, ફ્રૂટ ખાઈ રહ્યા છે. એવો ફ્રૂટ છે કે જે ખાય છે અને પાછો રાખે છે તો એ રેઝામાંથી ખજૂર બની જાય છે. સુકૂનનો માહોલ છે. રસૂલે ખુદા આવે છે અને પૂછે છે જનાબે હમઝાને કે જ્યારે તમારી બરઝખ થઈ ત્યારે તમારા કયા કામોમાંથી એવું કામ હતું કે જેનાથી તમને આ મરતબો મળેલ છે? જનાબે હમઝા કહી શકતા હતા કે અમો શહીદ છે, શહાદત અઝીમ મરતબો છે, પણ ના, એવો જવાબ છે કે તમે અજબ થઈ જશો. તમને પોતા ઉપર એમ થશે કે યા અલ્લાહ, અમો શું એવું સારો કામ કર્યા હતા કે આજે અમો મજલિસમાં બેઠા છે? શું જવાબ આપે છે જનાબે હમઝા? જનાબે હમઝા કહે છે એવા 3 કામો છે જેને સૌથી બહેતર માનવામાં આવ્યું છે. જ્યારે બરઝખ પસાર થાય સૌથી પહેલો કામ હુબ્બે અલી અલી ઇબ્ન અબી તાલિબ અલયહી સલાતુ વસલામ. અને આ મોહબ્બત અલી છે કે જે આજે આપણે મજલિસમાં બેઠા છે, મજલિસમાં આવીને ઝિકરે અલી કરે છે, મજલિસમાં આવીને અલીના નામના નારાઓ લગાવે છે, આ એ કામ છે જેનાથી જન્નતમાં અનોખો દરજ્જો મળેલ જનાબે હમઝા કે જે શહીદ છે. બીજો કામ કહે છે, બીજો કામ સલવાત મોકલું મોહમ્મદો આલી મોહમ્મદ. ત્રીજો કામ
ગામમાં પાણી પીવરાવું. અને જ્યારે આપણે મજલિસમાં આવે છે, શું થાય છે, જ્યારે આપણે ઘરે છે તો આપણને સબીલ દેવામાં આવે છે. ત્રણ કામ બયાન કરે છે જનાબે હમઝા, કે જે ઈ ત્રણ કામ એને બુલંદી આપે ને બરઝખમાં. પહેલું શું હતું? ઇમામ અલીની મહબ્બત, બીજી સલવાત મોકલું, અને ત્રીજું કે જે સબીલ દેવું. એ ત્રણ કામથી બુલંદ મરતબો મળે છે શહીદને. અજબ નથી કે આપણા ઇમામ કહે કે અમોને તમે પસંદ છો, તમારી ખુશ્બુ પસંદ છે અને તમારી રૂહ તક અમોને પસંદ છે. તોફા તરીકે ઇમામની બીજી હદીસ તમારા સામે પેશ કરું. ઇમામ એમના જલીલ સિપાહી ફઝઈલ ઇબ્ન યસારને કહે છે, અંતુમ નૂરુન ફી ઝુલુમાતિલ અર્દ, તમે આ દુનિયાના અંધારામાં નૂર છો. તમે શિયાઓ આ દુનિયાના અંધારામાં નૂર છો. જોઈએ છે આપણે કે આજે દુનિયા અંધારામાં છે, બધી ડિસિસ્પેર થઈ ગયા છે, કોઈને હવે કોઈ રાસ્તો નથી દેખાતો. અગર આજે કોઈ ઊભો હોય ઝુલ્મની સામે, અગર આજે કોઈ ઇસ્લામનો પરચમ, દીનનો પરચમ, હકનો પરચમ રાખેલો છે ઊભો, તો આ દુનિયામાં કોણ નૂર છે? જોવા જઈએ તો બધી તરફ શિયા એ શિયા છે. લુબનાનમાં હોય, અફઘાનિસ્તાનમાં હોય, યા પછી ઈરાનમાં હોય, કારણ કે શિયત એક વાહિદ એવો દીન છે કે જે ના યહૂદીયતમાંથી આવ્યો છે, ના મજુસિયતમાંથી આવ્યો છે, બલકે અલ્લાહનો મોકલાવેલો ઇલાહી દીન છે. આ આપણી ખુશનસીબી છે કે આપણે આજે ફરશે અઝામાં બેસીને છઠ્ઠા ઇમામ નો જિક્ર કરી રહ્યા છે, કે આપણા પાસે 12 ઇમામ છે. ને એમ ન થાય આપણને કે સિર્ફ શિયાઓ માટે ઇમામ નરમ દિલ નરમ અખલાક ના છે. ના, ઇમામ એના અખલાક થી જે શિયા નથી એને પણ એની તરફ માઇલ કરે છે. કુફા છઠ્ઠા ઇમામનો જમાનો હોય છે, ઇમામને ચાહવાવાળો શિયા કુફા કરે છે. એનો એક પાડોશી હોય છે કે જે સુન્ની હોય છે, અને એનું હોલાસ્યો હોય છે સરકારી લોકો સાથે. જ્યારે સરકારી લોકો સાથે ઉઠતો બેસતો હોય છે તો એને ખરાબ આદત લાગી જાય છે, કારણ કે આપણને ખબર છે આ જમાનો હોય કે આગળ જમાનો હોય, જ્યારે સરકારી લોકો સાથે ઉઠવું બેસવું હોય તો શરાબ હંમેશા મોજૂદ. આમ સુન્ની ઇન્સાનને શરાબની આદત લાગી જાય છે, અને હરરોજ ના જ્યારે તે રાતના મસ્ત થઈને આવે છે ત્યારે હેરાન કરે છે એમના પાડોશીઓ. આ શિયા શખ્સ એક દિવસ હજનો જવાનો ડિસિઝન લે છે. જ્યારે ગામમાં ખબર પડે છે કે આ હજમાં જવાનો છે તો બધી આવે છે અને ખુદા હાફિઝ કરો. આ સુન્ની પણ આવે છે અને કહે છે કે તું તો શિયા છે, તું હજમાં જઈશ અને તું તારા ઇમામ પાસે પણ મદીના બતાવીશ. શિયા કે છે હા બિલકુલ. તો કહે છે તું જ્યારે તારા ઇમામ પાસે જાના તો મારો જિક્ર કર. એને કહે છે કે મને આ ખરાબ આદત લાગી ગઈ છે, અને એને પૂછે કે આનો કાંઈ ઈલાજ હોય, અગર તે મારા માટે કાંઈ દુઆ કરી શકે. આ માણસ કહે છે હા જરૂર, હું જઈશ બતાવીશ. જ્યારે આ માણસ આવે છે છઠ્ઠા ઇમામની પાસે મદીના, તો ઇમામને બયાન કરે છે કે યા ઇમામ, મારો આ પાડોશી છે એ મને એકદમ હેરાન કરે છે, અને હું અહીંયા આવ્યો છું, મને બીક છે કે મારા ફેમિલી વાળાને હેરાન કરશે, તમે કંઈ કરો. ઇમામ કહે છે હું બધવા નહીં કરું, પણ જ્યારે તું એના પાસે જા ત્યારે એને કહેજે કે શરાબ મૂકી ગયા, એ તૌબા કરે અને એ આ મિલજુલ જે છે સરકારી લોકો સાથે એ પણ છોડી. હું એના માટે જરૂર દુઆ કરીશ, અને અગર એ તોબા કરે છે તો હું એની જમાનત લઉં છું. ઇમામ જમાનત લે છે. અજીબ છે, જ્યારે આ માણસ આવે છે અને આ સુનીને બયાન કરે છે કે મારા ઇમામ કીધા છે કે તું આ છોડી નાખ બધું અને એ તારી જમાનત લે છે. પહેલા તો આ સુની મુતાસિર થઈને કહે છે કે આજથી હું તારા ઇમામને માનું છું, અને ઘણા વખત પછી જ્યારે આ માણસની હાલત એકદમ બગડી જાય છે, સકારાતુલ મૌત માં છે, આ શિયા આવે છે એના પાસે અને જ્યારે એ જોઈ છે કે એનો શિયા પાડોશી એના પાસે આવેલો છે, તો એ એને જોઈને કહે છે કે જે તારા ઇમામે વાયદો કરેલ એ વાયદો એ ઇમામને ભાઈમાં. આ કહીને માણસ મરી જાય છે. આ શિયા અજબ થાય છે. જ્યારે બીજા વર્ષે પાછો હજમાં જાય છે, ઇમામ પાસે આવે છે, ઇમામે એને કહે છે હું મારો વાદો પૂરો કરે. કહે છે વાદો પૂરો કરે કે જે હા જ્યારે મલેકુલ મૌતે એની રૂહ કબજ કરવા આવી ત્યારે તે માણસને કીધું કે તું વ્યાધિ ના કર, તારી જમાનતે જાફરો સાદિક લીધા છે અને કીધા છે કે જે તું તૌબા કર્યો એ તૌબા કબૂલ થઈ છે અને તને જન્નત ની બશારત આપે છે.
Yeah.
વિચાર કરવા જોઈએ છે કે આપણા બુઝુર્ગો આપણને આ વારસામાં દઈ ગયા છે કે જ્યારે પાંચ પંચેતરની શહાદત હોય ત્યારે તાબૂત નખરે છે, કામ ધંધો બંધ હોય છે, પણ આપણે જાત ફરી કહેવાય છે છઠ્ઠા ઇમામના ચાહવા વાળા કહેવાય છે. તો વર્ષો વર્ષ પછી મનનની વાત છે કે આપણને કઈ શાનો શોકતથી આ શહાદતને મનાવવું જોઈએ, વિચાર કરવા જેવી વાત છે. અને આ મારા વિચાર છે, હરેકને વિચાર કરું છું કારણ કે આ બહુ જ મઝલૂમ ઇમામ છે. આજે આ ઇમામની કબર પર સાયો પણ નથી, તો અદ્ભુત બને છે કે આપણે એની શહાદત એના માન એના મર્તબા તરીકે આ ઇમામ ઘણા સદમાઓમાંથી પસાર થયા છે. ઘણા સદમા હોય છે જિસ્માની સદમા, ઘણા હોય છે મોહલ સદમા, નફસિયાતી સદમા. ઇમામ કેટલા ગમમાંથી ફટાયા છે. પહેલો ગમ ઇમામના ઘણા બચ્ચાઓ નાની વયમાં શહીદ થઈ ગયા, વફાત પામી ગયા અને ઇમામ જીવતા છે. રિવાયત કહે છે કે ઇમામની એક નાની દીકરી નાના ઉંમરમાં શહીદ વફાત પામી ગઈ. ઇમામ એનો ગમ એક વર્ષ સુધી મનાવે છે. હજી એક વર્ષ પૂરો નથી થયો કે ઇમામનું બીજું એક નાનું બચ્ચું ખાતા ખાતા અટકી જાય છે અને શ્વાસ બંધ થઈ જાય છે. એક વર્ષ સુધી ઇમામ એનો શોક મનાવે છે. અને પછી ઇમામના જવાન દીકરા જનાબ ઇસ્માઈલ કે જેનાથી આજે ઇસ્માઈલની મઝહબ છે, એટલા હોશિયાર દીકરા હતા ઇમામના કે બધાને એમ થતું હતું કે છઠ્ઠા ઇમામ પછી સાતમા ઇમામ આ જ બનવાના છે. પણ ઇમામ તો ખલીફા જિંદા હોવો ગમે, એટલે સાતમા ઇમામ ખલીફા થયા અને આપણે એને માની છીએ કારણ કે જનાબે ઇસ્માઈલ જવાનીમાં જ વફાત પામી ગયા હતા. જ્યારે જનાબે ઇસ્માઈલ વફાત થઈ જાય છે અને જ્યારે એને જન્નતુલ બકીની તરફ લઈ જવામાં આવે છે દફનાવા માટેના, તો ઇમામની શું હાલત છે? ઇમામ કહે છે પગલે પગલે કે છોડી દો, જમીન પર પાછો રાખી દો. ઇમામ કફનને ચહેરા પરથી ખોલીને તેમના દીકરાના ચહેરાનો બોસો લે છે. એવી રીતે કચલી વાર જ્યાર સુધી કે તેને દફનાવી નાખે.
ઇમામ
ઇમામ જાફર સાથે આ ઔરત બેહોશ થઈ જાય છે, પાછી હોશમાં આવે છે, પાછું પૂછે છે, કહે છે અને આ દીધા પણ દીધા છે, કહે પાછી બેહોશ થઈ જાય છે કે ઇમામે મને સલામ કહ્યું છે. પછી કહે છે કે ના, આ 8 દિરહમ મને નથી ખબતા, બસ ઇમામને કહેજો કે મને એને દુઆમાં યાદ રાખે. આ સાંભળીને મને એક બીજો વાક્યો યાદ આવે છે, કરબલાનો મેદાન છે, હબીબ આવે છે અને એને કહેવામાં આવે છે કે સૈયદા ઝૈનબે એને સલામ મોકલેલ, તો હબીબ પણ બેહોશ થાય છે, રોવા માંડે છે કે હાય આલે મોહમ્મદ ઉપર શું મુસીબત આવી ગઈ છે. અરે બસ અઝીઝો, છઠ્ઠા ઇમામને ઝહેર દેવામાં આવ્યું, છઠ્ઠા ઇમામ હવે ઊભા નથી થઈ શકતા, છઠ્ઠા ઇમામને હવે ઉલટીઓ થાય છે જેમાં તેમના જિગરના ટુકડાઓ નખરે છે. હાય સાથમાં ઇમામ છે, વખત આવે છે ઇમામની પેશાની ઉપર પરસેવો આવે છે. ઇમામ કહે છે બસ હવે મારા આખરી લમ્હાત છે. સાથમાં ઇમામ સમજી જાય છે, આસમાનના દરવાજાઓ ખુલે છે, જમીન પર ફરિશ્તાઓ આવે છે. અરે છઠ્ઠા ઇમામની શહાદત થાય છે, સાથમાં ઇમામ છે. જનાઝા તરફ લઈ જાઓ કે જેને ઝહેર દેવામાં આવ્યું હતું, વાય હસન કે જેને જનાઝો ન ખેરો પણ તીરોની પરસાદ થઈ અને પાછો ઘરમાં લાવવામાં આવ્યો. અરે હું કહીશ સાચમાં ઇમામ, તમે તમારા બાબાને હુસરો કફન આપશો. અરે તમારા બાબા ઝહેરથી શહીદ છે, હાય એક બીજો હુસરો કફન કે જેને દેતા દેતા શેર ખુદા અમીરુલ મોમિનીન ચીઝ પાયરા કારણે કે તેની પાસરીઓ તૂટેલી હતી. ઇમામ જાફર સાદિક નો વાસ્તો આપીને અલ્લાહ પસંદ કરે. જે પણ બીમાર છે, બેહક ઇમામ જાફર સાદિક હર બીમાર ની બીમારી દૂર થઈ જાય. જે પણ મહતાજ છે, જે પણ પરેશાન હાલ છે, બધાની પરેશાની દૂર થઈ જાય. દુનિયામાં અટાણ ઝુલમો જોર છે, બેહક ઇમામ જાફર સાદિક બધા અહલ બૈત ના ચાહવા વાળા ને અલ્લાહ હિફ્ઝો અમાન ભરા છે. જન્નતુલ બકી ની તામીર આપણને પાછી દેખાડે. જમાનાના ઇમામ ઝુહૂર માં જલ્દી ફરમાવે. આપણે બધાને બધા માસુમીની ઝિયારતો નસીબ કરે. આપણે બધાને ઇમામના આવવાનો અનસારમાંથી શુમાર કરે. માધવ સાહેબ.